એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે સાહિત્યના એક એવા વમળમાં ડૂબકી મારવાના છીએ જેમાંથી બહાર નીકળ્યા પછી કદાચ તમે તમારી આસપાસની દુનિયાને એ જ નજરથી નહીં જોઈ શકો.
બિલકુલ,
આપણે વાત કરી રહ્યા છીએ ફિલિપ કે ડિકની 1969ની ક્લાસિક સાયન્સ ફિક્શન નવલકથા ઉબીક વિશે.
અને ફિલિપ ડિક એ એવા લેખક હતા જેમને ભવિષ્યની ટેકનોલોજીમાં એટલો રસ નહોતો જેટલો એ વાતમાં હતો કે એ ટેકનોલોજી આપણા મન સાથે શું રમત રમે છે.
સાચી વાત છે, એમના પાત્રો કોઈ સુપર હીરો નથી હોતા, બસ આપણા જેવા સામાન્ય લોકો જેમની દુનિયા અચાનક ઊંધી ચત્તી થઈ જાય છે.
અને ઉબીક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વાર્તા આપણને લઈ જાય છે 1992ના ભવિષ્યમાં, પણ આ કોઈ ચમકદમકવાળું ભવિષ્ય નથી.
ના, જરાય નહીં.
અહીં ટેલિપાથી જેવી માનસિક શક્તિઓ સામાન્ય છે અને તેનો ઉપયોગ મતલબ એકબીજાની જાસૂસી કરવા માટે થાય છે.
જાણે એક સાયબર યુદ્ધ પણ મનના સ્તરે લડાઈ રહ્યો છે.
બરાબર,
મોટી કંપનીઓ ટેલિપથ રાખે છે તો એમનાથી બચવા માટે ઇનર્શિયલ્સ હોય છે જે આ શક્તિઓને બ્લોક કરી શકે, પણ આ બધાની વચ્ચે એક એવી ટેકનોલોજી છે જે વાર્તાનો પાયો છે.
અને એ છે હાફ લાઈફ. નામ સાંભળીને જ કંઈક અજુગતું લાગે છે. શું છે આ? બરાબર,
એ એક એવી વ્યવસ્થા છે જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિની ચેતનાને સાચવી શકાય છે એક ખાસ પ્રકારની ઠંડકમાં, મોરેટોરિયમ નામની જગ્યાએ.
ઓકે,
એટલે એ લોકો પૂરા જીવંત નથી પણ પૂરા મૃત પણ નથી, એક સ્વપ્ન જેવી અવસ્થામાં હોય છે.
અને જીવતા લોકો એમની સાથે વાતચીત કરી શકે છે, સલાહ લઈ શકે છે.
હા બિલકુલ, મૃત્યુ પછી પણ સંબંધો ચાલુ રહે છે અને આ વિચાર જ આખી વાર્તાને એક અલગ દાર્શનિક ઊંડાણ આપે છે.
વાહ, મતલબ મૃત્યુ પણ અહીં અંત નથી. તો આ અજીબ દુનિયામાં આ માનસિક યુદ્ધ અને અડધા મરેલા લોકોની વચ્ચે આપણે કોની સફર જોવાના છીએ?
વાર્તાના કેન્દ્રમાં છે રનસીટર એસોસિએટ્સ નામની એક કંપની. તેના માલિક છે ગ્લેન રનસીટર, એકદમ મજબૂત અને વ્યવહારુ માણસ. અને તે પોતાની મૃત પત્ની એલાની સલાહ લેવા વારંવાર મોરેટોરિયમ જાય છે. એમનો સંબંધ ખૂબ જ હૃદયસ્પર્શી છે.
એટલે એલા હાફ લાઈફમાં છે.
હા.
પછી આવે છે આપણો નાયક જો ચિપ. એ કંપનીનો એક સામાન્ય પણ કુશળ ટેકનિશિયન છે, પણ હંમેશા દેવામાં ડૂબેલો રહે છે, પૈસાની તંગીમાં.
એની હાલતનું વર્ણન પણ ગજબ છે. એના પોતાના એપાર્ટમેન્ટનો દરવાજો પણ સિક્કો નાખ્યા વગર નથી ખુલતો.
બરાબર,
એક મિનિટ, પોતાના ઘરનો દરવાજો ખોલવા માટે પણ પૈસા આપવા પડે?
હા,
આ તો અદ્ભુત કલ્પના છે. જાણે ફિલિપ ડિક 1969માં બેસીને આજની આપણી સબસ્ક્રિપ્શનવાળી દુનિયા જોઈ રહ્યા હતા.
સાચી વાત છે.
અને ત્રીજું પાત્ર છે પેટ કોનલી, એક રહસ્યમય યુવતી જેની પાસે એક અનોખી શક્તિ છે.
કઈ શક્તિ?
એ ભૂતકાળમાં જઈને સમયને બદલી શકે છે. આ શક્તિ તેને ખૂબ જ ખતરનાક અને અવિશ્વસનીય બનાવે છે. કોઈ એના પર ભરોસો નથી કરતો.
તો આ બધા પાત્રો એક એવી ઘટનામાં ફસાય છે જે બધું બદલી નાખે છે. એ ઉત્પ્રેરક ઘટના કઈ છે?
રનસીટરની ટીમને ચંદ્ર પર એક મોટું કામ મળે છે. તેમને લાગે છે કે આ એક મોટી તક છે, પણ
એક જાળ હોય છે.
હા, એ તેમના હરીફ રે હોલિસ દ્વારા ગોઠવાયેલી એક જાળ હોય છે. ત્યાં એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થાય છે અને આ વિસ્ફોટમાં ગ્લેન રનસીટરનું મૃત્યુ થઈ જાય છે.
ઓ, તો ટીમનો લીડર જ ખતમ થઈ ગયો.
હા, ટીમ ગભરાઈ જાય છે. એમની પાસે બસ એક જ રસ્તો છે, રનસીટરના શરીરને કોલ્ડ પેકમાં મૂકીને તાત્કાલિક પૃથ્વી પર પાછા ફરવું,
જેથી તેને સમયસર મોરેટોરિયમ પહોંચાડી હાફલાઈફમાં દાખલ કરી શકાય.
બરાબર.
તો બધા દિશાહીન અને ગભરાયેલા છે. અહીંથી વાર્તા એકદમ રોમાંચક બનતી હશે. પૃથ્વી પર પાછા ફર્યા પછી તેમની દુનિયા કેવી રીતે બદલાય છે?
બદલાય છે તો બહુ નાનો શબ્દ છે. તેમની દુનિયા જાણે વિઘટિત થવા લાગે છે, તૂટવા લાગે છે. લેખક એને રિયાલિટી રિગ્રેશન કહે છે.
રિયાલિટી રિગ્રેશન?
હા, જેમ કે જો ચિપ સિગારેટનું પેકેટ ખરીદે અને હાથમાં આવતા જ રાખ બની જાય.
શું વાત છે!
તેમના આધુનિક વિડીયો ફોન જૂના જમાનાના લાકડાના ફોનમાં ફેરવાઈ જાય છે. તાજો ખોરાક આંખના પલકારામાં સડી જાય છે.
બાપરે,
જાણે કોઈ અદૃશ્ય શક્તિ સમયના ચક્રને ઊંધું ફેરવી રહી હોય. તેઓ 1992માંથી સીધા 1930ના દાયકામાં ધકેલાઈ રહ્યા છે.
આ તો કોઈ સામાન્ય હોરર ફિલ્મ કરતાં પણ વધારે ડરાવણું છે, કારણ કે અહીં દુશ્મન કોઈ ભૂતપ્રેત નથી પણ ખુદ વાસ્તવિકતા જ છે.
બરાબર.
જ્યારે તમે તમારી આસપાસની દુનિયા પર જ ભરોસો ન કરી શકો ત્યારે મનની શી હાલત થાય? આ તો શુદ્ધ પેરેનોયા છે.
અને આ અંધાધૂંધીમાં તેમને કેટલાક સંકેતો મળે છે, પણ એ રહસ્યને વધુ ઘેરું બનાવે છે.
કેવા સંકેતો?
મૃત મનાતા ગ્લેન રન્સિટરના વિચિત્ર સંદેશા મળવા લાગે છે. ક્યારેક બાથરૂમની દિવાલ પર તેના હસ્તાક્ષરમાં લખેલું હોય તો ક્યારેક સિક્કા પર રન્સિટરનો ચહેરો દેખાય.
પણ જો રન્સિટર મરી ગયો છે તો આ સંદેશા કોણ મોકલી રહ્યો છે?
એ જ તો સવાલ છે. અને એ જ સમયે ટીમના સભ્યો એક પછી એક ભયાનક રીતે મરવા લાગે છે. કોઈનું શરીર સુકાઈને મમી જેવું થઈ જાય છે. આ બધાની વચ્ચે પેલું ટાઇટલવાળું નામ ઉબિક, એ ક્યાંથી આવે છે? નાઓની વચ્ચે તેમને દરેક જગ્યાએ ઉબિક નામના એક સ્પ્રે કેનની જાહેરાતો દેખાવા લાગે છે.
સ્પ્રે કેન?
હા, જાહેરાતો કહે છે કે ઉબિક દરેક સમસ્યાનો ઉકેલ છે. બિયરને તાજી રાખવી હોય તો ઉબિક વાપરો, માથાનો દુખાવો મટાડવો હોય તો ઉબિક વાપરો. શરૂઆતમાં તો આ એક મજાક જેવું લાગે છે, પણ ધીમે ધીમે તેમને સમજાય છે કે આ વિઘટન પામતી દુનિયામાં ઉબિક જ એકમાત્ર એવી વસ્તુ છે જે વાસ્તવિકતાને ટકાવી શકે છે.
મને આ વિચાર ખૂબ ગમ્યો. એક દૈવી શક્તિ જે જીવન અને મૃત્યુ સામે રક્ષણ આપી શકે તેને એક સામાન્ય બજારમાં મળતા સ્પ્રે કેન તરીકે રજૂ કરવી.
હા,
ફિલિપ ડિક જાણે કહી રહ્યા છે કે આપણી દુનિયામાં મુક્તિ પણ એક વેચાતી વસ્તુ બની ગઈ છે. ઉપભોક્તાવાદ પર આનાથી મોટો કટાક્ષ શું હોઈ શકે?
ચોક્કસ.
તો આ રહસ્યનો ઉકેલ કેવી રીતે આવે છે? કોણ છે આ બધા પાછળ?
જ્યારે જોર્જ ચિપ લગભગ મરવાની અણી પર હોય છે ત્યારે તે કોઈક રીતે મોરેટોરિયમમાં એલા રન્સિટરનો સંપર્ક સાધે છે. અને અહીં વાર્તાનો સૌથી મોટો, દિમાગને હલાવી દેનારો ખુલાસો થાય છે.
ઓકે, હું તૈયાર છું.
એલા તેને કહે છે, ચંદ્ર પરના વિસ્ફોટમાં ગ્લેન રન્સિટર નહોતો મર્યો.
તો?
તમે બધા મર્યા હતા, જોર્જ ચિપ, તું અને તારી આખી ટીમ.
શું? એક મિનિટ. એટલે જે પાત્રોને આપણે જીવતા માનીને અનુસરી રહ્યા હતા તે બધા ખરેખર હાફ લાઈફમાં છે?
હા.
અને રન્સિટર એકમાત્ર જીવિત વ્યક્તિ છે જે બહારની અસલી દુનિયામાંથી તેમની સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો.
બરાબર. એ બધાની ચેતના એક સહિયારી માનસિક દુનિયામાં કેદ છે, અને રન્સિટરના સંદેશા એ તેમને બચાવવાના પ્રયાસો હતા.
આ તો આખી બાજી જ પલટાઈ ગઈ. તો પછી સાચો દુશ્મન કોણ છે? જો તેઓ બધા હાફ લાઈફમાં છે તો તેમની આ દુનિયાને કોણ નષ્ટ કરી રહ્યું છે?
એ દુશ્મન છે જોરી મિલર. એ પણ હાફ લાઈફમાં રહેલો એક કિશોર છે, પણ તેની ચેતના એક પરોપજીવી જેવી છે.
પરોપજીવી?
હા. પોતાની ચેતનાને ટકાવી રાખવા માટે તે બીજા હાફ લાઈફર્સની ચેતના અને તેમની દુનિયાને ખાઈ જાય છે, તેમની ઊર્જા ચૂસી લે છે. તે જે દુનિયા બનાવે છે તે વિનાશની દુનિયા છે. તે સાક્ષાત એન્ટ્રોપી, એટલે કે વિનાશનું જીવંત સ્વરૂપ છે.
તો આ અંતિમ લડાઈ કોઈ માણસ સામે નહીં પણ વિનાશની એક અમૂર્ત શક્તિ સામે છે. તો હવે પેલું ઉબિકનું શું રહસ્ય છે?
એલા સમજાવે છે કે ઉબિક કોઈ ભૌતિક વસ્તુ નથી, એ જીવન ટકાવી રાખનારી એક શક્તિ છે, જેને એલા અને બીજા સારા હાફ લાઈફર્સે મળીને જોરી જેવી શક્તિઓ સામે લડવા બનાવી છે.
એટલે એ જીવન અને સ્થિરતાનું પ્રતીક છે.
બરાબર. એલા જો ચિપને ઉબિકનું એક સ્પ્રે કેન આપે છે અને તેનો ઉપયોગ કરીને જો ચિપ જોરીના વિનાશથી બચી જાય છે, તે હાફ લાઈફમાં ટકી રહેવાનો રસ્તો શોધી કાઢે છે.
ચલો, વાર્તાના અંતે નાયકને બચવાનો રસ્તો તો મળ્યો, પણ મને ખબર છે ફિલિપ કે ડિકની વાર્તાઓ ક્યારે આટલા સરળ અંત સાથે પૂરી નથી થતી.
તમે એકદમ સાચા છો. હજી એક છેલ્લો આંચકો બાકી છે.
શું છે?
છેલ્લું દ્રશ્ય આપણને પાછા અસલી દુનિયામાં લઈ જાય છે. જીવિત ગ્લેન રન્સિટર પોતાની આખી ટીમ ગુમાવવાના દુઃખમાં છે. તે પોતાના ખિસ્સામાંથી એક સિક્કો બહાર કાઢે છે
અને
જ્યારે તે સિક્કાને જુએ છે ત્યારે તે થીજી જાય છે. સિક્કા પર તેનો નહીં પણ જો ચિપનો ચહેરો હોય છે.
ઓ, આ તો દિમાગને સૂન કરી દેનારો અંત છે. આનો અર્થ શું થયો? શું રન્સિટરની દુનિયા પણ વાસ્તવિક નથી?
બરાબર. શું તે પણ કોઈ બીજાની હાફ લાઈફમાં છે?
કોણ કોના સ્વપ્નમાં છે? આ તો અનંતકાળ સુધી ચાલતો પ્રશ્ન છે અને વાર્તા આ તો માત્ર શરૂઆત હતી વાક્ય સાથે પૂરી થાય છે.
હા, જે વાચકને એક કાયમી અનિશ્ચિતતામાં છોડી દે છે એ જ આ નવલકથાની સુંદરતા છે.
ઉબીક આપણને યાદ અપાવે છે કે વાસ્તવિકતા કદાચ એટલી મક્કમ નથી જેટલી આપણે માનીએ છીએ. તેને બદલી શકાય છે
અને છતાં એ અનિશ્ચિતતાની વચ્ચે પણ પ્રેમ અને એકબીજા સાથે સંપર્કમાં રહેવાની કોશિશ જ આપણને ટકાવી રાખે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.